એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે સેમ સ્મિથના પુસ્તક ધ જોર્ડન રૂલ્સ પર થોડી ઊંડી વાત કરવાના છીએ. આ પુસ્તક 1992માં આવ્યું અને ખળભળાટ મચાવી દીધો હતો, કારણ કે એ 1990-91ની શિકાગો બુલ્સની પહેલી ચેમ્પિયનશિપ સિઝનની પડદા પાછળની વાત કરે છે, અને એ પણ મતલબ ઘણીવાર અસ્વસ્થ કરી દે એવી રીતે.
હા, અને આખી વાતના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે માઇકલ જોર્ડન છે. આપણે એમને ઓળખીએ છીએ, એક અદ્ભુત ખેલાડી, ગ્લોબલ આઇકોન. પણ આ પુસ્તક, ખબર છે, એ ચમકદાર છવી પાછળનો માણસ બતાવે છે. જટિલ, મહત્વાકાંક્ષી અને અમુક વાર તો કહી શકાય કે થોડો ક્રૂર પણ.
અને મને લાગે છે કે એ જ આ પુસ્તકને આટલું રસપ્રદ બનાવે છે. આ ખાલી જીતની ગાથા નથી, પણ એ જીત માટે શું કિંમત ચૂકવવી પડી, ખાસ કરીને ટીમમાં, સંબંધોમાં, નેતૃત્વની રીતે, એની વાત છે. કેવી રીતે પરફેક્શનની હદ બહારની શોધ ટીમના સાથીઓ માટે જ એક જાણે માનસિક યુદ્ધ બની જાય.
બરાબર કહ્યું. એટલે જ આ પુસ્તક ખાલી સ્પોર્ટ્સ ફેન્સ માટે નથી. આ તો લીડરશિપ, પાવર ડાયનેમિક્સ અને પેલી અસાધારણ સફળતા સાથે જોડાયેલી નૈતિક ગૂંચવણોનો જાણે કે એક કેસ સ્ટડી છે. સવાલ એ છે કે આટલી બધી પ્રતિભા અને આટલા આંતરિક વિખવાદો છતાં ટીમ આખરે ચેમ્પિયન કઈ રીતે બની, આ વાત આજે પણ એટલી જ મહત્વની છે.
તો ચાલો શરૂઆત કરીએ એ સિઝનની શરૂઆતથી. 1990-91 સિઝન પહેલાં બુલ્સ માટે સ્થિતિ કેવી હતી? મને યાદ છે ત્યાં સુધી ડિટ્રોઇટ પિસ્ટન સામે એમની હાલત ખરાબ હતી.
હા, ખરાબ એટલે બહુ જ ખરાબ. સતત 3 વર્ષથી પ્લેઓફમાં પિસ્ટન્સ એમના માટે એકદમ દુઃસ્વપ્ન જેવા હતા. પિસ્ટન્સ પેલા બેડ બોયઝ તરીકે જાણીતા હતા. એમણે તો ખાસ જોર્ડનને રોકવા માટે જ એક રીત અપનાવી હતી, ફિઝિકલ અગ્રેસિવ ડિફેન્સ. એને જ કહેવાયું ધ જોર્ડન રૂલ્સ.
ધ જોર્ડન રૂલ્સ મતલબ એનો હેતુ શું હતો? ખાલી સ્કોર કરતા રોકવાનો?
ના ના, એનાથી વધુ. જોર્ડનને થકવી નાખવાનો, ફ્રસ્ટ્રેટ કરવાનો અને શારીરિક રીતે સતત હેરાન કરવાનો, એને મારવાનો. એ જાણે કે એક સંદેશ હતો કે તું ગમે તેટલો મહાન હોઈશ પણ અમને પાર નહીં કરી શકે.
તેની ટીમ પર શું અસર થઈ હશે? માનસિક હતે, એમ લાગતું હશે કે બસ હવે નહીં જીતી શકાય.
ચોક્કસપણે એક પ્રકારની હતાશા હતી, શંકા હતી. જોર્ડન પોતે ગમે તેટલા પોઈન્ટ્સ કરે પણ ટીમ તરીકે પેલી છેલ્લી દિવાલ એ તૂટતી નહોતી. અને આ જોર્ડન રૂલ્સ ખાલી ફિઝિકલ નહોતા, એ એક સાયકોલોજિકલ વોરફેર પણ હતું, અને એમાં બુલ્સ હારી રહ્યા હતા.
એ વખતે ટીમના મુખ્ય ચહેરા કોણ હતા જોર્ડન સિવાય? સ્કોટી પેપિન હશે, કોચ ફિલ જેક્સન.
હા, જોર્ડન તો હતા જ. પછી યુવાન સ્કોટી પેપિન, જે હજુ સ્ટાર બની રહ્યો હતો, જોર્ડનના પડછાયામાંથી બહાર આવવાની કોશિશમાં હતો. મહેનતુ ફોરવર્ડ હોરિસ ગ્રાન્ટ, અનુભવી સેન્ટર બિલ કાર્ટરાઇટ, અને પડદા પાછળ બે બહુ મહત્વના લોકો, જનરલ મેનેજર જેરી ક્રાઉસ, જેમની સાથે જોર્ડનને જરાય નહોતું બનતું, અને નવા કોચ ફિલ જેક્સન. જેક્સન એક નવી સિસ્ટમ લાવવા માંગતા હતા, ટ્રાયેંગલ ઓફેન્સ.
હા, ટ્રાયેંગલ ઓફેન્સ, એ શું હતું બરાબર? અને ફિલ જેક્સન અને એમના એસિસ્ટન્ટ ટેક્સ વિન્ટર એને શા માટે લાગુ કરવા માંગતા હતા? જોર્ડનનો વિરોધ કેમ હતો?
જો, ટ્રાયેંગલનો મુખ્ય આઈડિયા હતો કે રમત ખાલી જોર્ડન પર આધારિત ન રહે, બોલ વધુ ફરે, બીજા ખેલાડીઓ પણ રમતમાં જોડાય, ઓફેન્સ વધુ બેલેન્સ બને. આનાથી પિસ્ટન્સ જેવી ટીમોની ડિફેન્સિવ સ્ટ્રેટેજી, જે ખાલી જોર્ડન પર ફોકસ કરતી હતી, એને તોડી શકાય.
સમજાયું.
પણ જોર્ડનને એમ લાગતું હતું કે આનાથી એની રમત બંધાઈ જશે, એના હાથમાંથી બોલ જતો રહેશે. એને પોતાની વ્યક્તિગત ક્ષમતા પર, પોતાની રીતે ગેમ જીતવા પર વધુ ભરોસો હતો. એને આ સિસ્ટમ ગમતી નહોતી.
ઓકે, એટલે સિઝનની શરૂઆતમાં જ આ એક મોટો સંઘર્ષ હતો, ટીમ સિસ્ટમને અનુસરે કે પછી જોર્ડનના વ્યક્તિગત જાદુ પર આધાર રાખે.
બિલકુલ. અને આ સંઘર્ષ ખાલી કોર્ટ પરની રણનીતિનો નહોતો. પુસ્તક બતાવે છે એમ ટીમની અંદર પણ બહુ મતભેદો હતા, અને એનું કેન્દ્ર ઘણીવાર જોર્ડન પોતે હતા. એની લીડરશિપ સ્ટાઇલ ઘણી કઠોર હતી.
કઠોર? કઈ રીતે? પુસ્તકમાં શું દાખલા આપ્યા છે?
અરે, પુસ્તક પ્રમાણે તો એ જાહેરમાં જનરલ મેનેજર જેરી ક્રાઉસની મજાક ઉડાવતા, એમના દેખાવ પર, વજન પર ટિપ્પણીઓ કરતા, અપમાનજનક નામો પાડતા. ગેમમાં જો કોઈ સાથી ખેલાડી ભૂલ કરે ને, તો એને પછી પાસ જ ન આપે, જાણી જોઈને.
એટલું બધું?
એટલું જ નહીં, પ્રેક્ટિસમાં તો રિઝર્વ ખેલાડી વિલ પર્ડ્યુ સાથે ઝઘડો થયો અને એમણે એને મુક્કો મારી દીધો. સિનિયર ખેલાડી બિલ કાર્ટરાઇટને પણ સતત ટોણા મારતા, મેડિકલ બિલ કહીને ચીડવતા.
પણ આવું કરવા પાછળ એમનો વિચાર શું હતો? એમને એમ હતું કે આનાથી ટીમ મજબૂત થશે.
એમની દલીલ એવી હતી કે આ ટફ લવ છે, હું એમને દબાણ સહન કરતા શીખવી રહ્યો છું, એમને મેન્ટલી ટફ બનાવી રહ્યો છું, ડરાવીને વિજેતા બનાવી રહ્યો છું. પણ પુસ્તક કહે છે કે હકીકત જુદી હતી.
શું હતી હકીકત?
હકીકત એ હતી કે એ ભયનું વાતાવરણ બનાવી રહ્યા હતા, અવિશ્વાસનું. ઘણા ખેલાડીઓ એમનાથી દૂર થઈ રહ્યા હતા, ડરતા હતા, ટીમમાં એકતા નહોતી.
આ બધી ગરબડમાં ફિલ જેક્સનનો રોલ શું રહ્યો? એમણે આ બધું કેવી રીતે હેન્ડલ કર્યું? એ ખાલી ટેક્ટિક્સ પર ધ્યાન આપતા હતા કે બીજું પણ કંઈ?
ના ના, જેક્સન બહુ હોશિયાર હતા. એ ખાલી એક્સિસ એન્ડ ઓઝવાળા કોચ નહોતા, એ સાયકોલોજી સમજતા હતા. એમણે સીધો જોર્ડન સાથે ટકરાવ ટાળ્યો, ટીમ મીટિંગ્સમાં ખેલાડીઓને બોલવા દીધું, એમની લાગણીઓ વ્યક્ત કરવા દીધી. એમણે જોર્ડનની જે આગ હતી, એની તીવ્રતા હતી, એને દબાવવાની કોશિશ ન કરી, પણ એને ટીમ માટે પોઝિટિવ એનર્જીમાં કેવી રીતે ફેરવવી એનો રસ્તો શોધ્યો. અને એમણે ધીમે ધીમે બહુ કુનેહથી જોર્ડનને સમજાવ્યું કે ટ્રાયંગલ ઓફેન્સ એની પ્રતિભાને ઓછી નહીં કરે, પણ એને વધુ અસરકારક બનાવશે. એના પરથી ડિફેન્સનું ધ્યાન હટશે તો એને રમવા માટે વધુ સ્પેસ મળશે.
અને શું ટીમે આ સ્વીકાર્યું, ખાસ કરીને જોર્ડનની આ સ્ટાઇલને સહન કરી?
ધીમે ધીમે ટીમે સમજવાનું શરૂ કર્યું કે જોર્ડનની આ તીવ્રતા પાછળ જીતવાની અદમ્ય ઈચ્છા છે. ભલે એની રીત ખોટી હોય, પણ ઈરાદો ટીમને જીતાડવાનો છે, એટલે એમણે એને સહન કરવાનું શીખ્યું. અને આ જ સમયે સ્કોટી પેપેન ખરેખર એક સ્ટાર તરીકે ઉભરી આવ્યો. એણે જોર્ડન પરનું ભારણ ઓછું કર્યું, ટીમને બીજો ભરોસાપાત્ર ખેલાડી મળ્યો.
તો પછી આવ્યો પ્લેઓફનો સમય. આ બધા આંતરિક સંઘર્ષો અને જેક્સનના પ્રયત્નોની અસર દેખાઈ ખરી?
હા, બિલકુલ. સીઝન જેમ જેમ આગળ વધી, ટીમ વધુ એકજૂટ થતી ગઈ. જોર્ડને પણ ટ્રાયંગલ ઓફેન્સ અપનાવ્યું, એના ફાયદા એને દેખાવા લાગ્યા. પરિણામ, રેગ્યુલર સિઝનમાં રેકોર્ડ 61 જીત, કોન્ફરન્સમાં ટોપ પર. પણ અસલી પરીક્ષા તો પ્લેઓફમાં જ હતી.
અને ફરીવાર સામે ડેટ્રોઇટ પિસ્ટન્સ. આ વખતે શું થયું?
આ વખતે કહાણી પલટાઈ ગઈ. બુલ્સે પિસ્ટન્સને 4-0 હરાવી દીધા. સ્વીપ. આ ખાલી સિરીઝ જીત નહોતી, આ 3 વર્ષના અપમાનનો, હારનો, પેલી જોર્ડન રૂલ્સની પીડાનો અંત હતો. જે મનોવૈજ્ઞાનિક દિવાલ હતી એ તૂટી ગઈ.
હા, એ તો મોટી વાત કહેવાય.
ટીમને એવો વિશ્વાસ આવી ગયો કે હવે અમને કોઈ નહીં રોકી શકે.
અને પેલી ઘટના પણ આ સિરીઝની ને, જ્યારે પિસ્ટન્સના ખેલાડીઓ હાથ મિલાવ્યા વગર જ જતા રહેલા.
હા, બરાબર. 4th ગેમ હાર્યા પછી ઇસાયા થોમસ અને બીજા કેટલાક મુખ્ય પિસ્ટન્સ ખેલાડીઓ બુલ્સ સાથે હાથ મિલાવવા રોકાયા નહીં, સીધા લોકર રૂમમાં. એ જાણે કે એમની હારની સ્વીકૃતિ હતી, સત્તાનું હસ્તાંતરણ હતું, જોર્ડન રૂલ્સનું ચેપ્ટર પૂરું થયું હતું.
વાહ. અને પછી ફાઇનલ્સ, લોસ એન્જલિસ લેકર્સ સામે, ત્યાં શું થયું? પહેલી ગેમ તો હારી ગયા હતા ને?
હા, પહેલી ગેમ હોમ કોર્ટ પર હારી ગયા, એટલે થોડી ચિંતા તો થઈ જ. પણ આ ટીમ હવે જુદી હતી, મેન્ટલી બહુ સ્ટ્રોંગ. એમણે જબરજસ્ત કમબેક કર્યું અને પછીની સતત 4 ગેમ જીતી લીધી. શિકાગો બુલ્સની પહેલી NBA ચેમ્પિયનશિપ.
ફાઇનલ્સની કોઈ એવી ખાસ ક્ષણો જે પુસ્તકમાં વર્ણવી હોય, જે યાદગાર રહી ગઈ?
2 ક્ષણો બહુ જ મહત્વની છે. એક તો જોર્ડનનો પેલો હવામાં હાથ બદલીને કરેલો લેઅપ શોટ, અકલ્પનીય. એ એની વ્યક્તિગત પ્રતિભાનો પુરાવો હતો.
હા, એ શોટ તો આઇકોનિક છે.
અને બીજી ક્ષણ, જે કદાચ એનાથી પણ વધુ મહત્વની હતી, તે નિર્ણાયક 5મી ગેમના છેલ્લા સમયમાં બની. સ્કોર બહુ ટાઈટ હતો, બધાને એમ કે જોર્ડન છેલ્લો શોટ લેશે. પણ એણે શું કર્યું? એણે ખુલ્લા ઉભેલા સાથી ખેલાડી જ્હોન પેક્સનને પાસ આપ્યો અને પેક્સને શોટ મારીને ચેમ્પિયનશિપ પાક્કી કરી દીધી.
આ બીજી ક્ષણનું મહત્વ શું? કેમ એ આટલી સિમ્બોલિક છે?
કારણ કે એ જોર્ડનના બદલાવનું પ્રતીક હતી. જે જોર્ડન સિઝનની શરૂઆતમાં સિસ્ટમનો વિરોધ કરતો હતો, સાથીઓ પર અમુક વાર ભરોસો નહોતો કરતો, એ જોર્ડને ચેમ્પિયનશિપની સૌથી અણીની પડે પોતાના પર નહીં, પણ સિસ્ટમ પર અને સાથી ખેલાડી પર વિશ્વાસ મૂક્યો. એ બતાવતું હતું કે એ ખાલી ગેમ જીતનાર ખેલાડી નથી રહ્યો, હવે એ ટીમને જીતાડનાર નેતા બની ગયો છે.
આ બહુ મોટી વાત છે.
હા,
અને જીત્યા પછીની પેલી ફેમસ તસવીર જોર્ડન ટ્રોફી પકડીને રડી રહ્યા છે, એના વિશે પુસ્તક શું કહે છે?
એ આંસુ એ ખાલી જીતના આનંદના નહોતા, એ વર્ષોનો સંઘર્ષ, પેલું પ્રચંડ દબાણ, ટીકાઓ, પોતાની જાત પાસેથી રાખેલી પરફેક્શનની અપેક્ષાઓ, એ બધા ભારણમાંથી મુક્ત થવાની રાહતના આંસુ હતા. એ બહુ જ ભાવુક, બહુ જ માનવીય ક્ષણ હતી. એણે જોર્ડનની પેલી અજેય મશીન જેવી છબી તોડી નાખી. એ બતાવ્યો કે આ માણસની અંદર પણ કેટલી લાગણીઓ દબાયેલી હતી.
ચલો હવે થોડુંક એમના વિચારો અને મૂલ્યો પર વાત કરીએ. પુસ્તક પ્રમાણે જોર્ડનનું ફિલોસોફી શું હતી? એને શું ડ્રાઈવ કરતું હતું?
જોર્ડન માટે બસ એક જ વસ્તુ મેટર કરતી હતી, જીત. જીતવું એ જ સર્વસ્વ હતું, અને એના માટે કોઈ પણ રીત ચાલે. દબાણ, સંઘર્ષ, એ બધું એના માટે જરૂરી હતું. એ માનતો કે એનાથી નબળા લોકો દૂર થઈ જાય અને મજબૂત લોકો વધુ મજબૂત બને. એની ટીકા, એની આક્રમકતા, એ એના માટે ટફ લવ હતું.
અને નિષ્ફળતાનો ડર?
હા, નિષ્ફળતાનો જબરદસ્ત ડર હતો, અને પોતાની શ્રેષ્ઠતા સતત સાબિત કરતા રહેવાની એક ભૂખ હતી દરેક ગેમ, દરેક પ્રેક્ટિસમાં.
આની સામે ફિલ જેક્સનનો અભિગમ કેવો હતો? એકદમ અલગ?
બિલકુલ અલગ. જેક્સન ઝેન ફિલોસોફીથી પ્રભાવિત હતા. એ ટીમને એક સિસ્ટમ, એક ઇકોસિસ્ટમ તરીકે જોતા હતા, જ્યાં દરેક ભાગનું પોતાનું મહત્વ છે અને બધાએ સાથે મળીને કામ કરવાનું છે. એમનો ધ્યેય જોર્ડનની આગને ઓલવવાનો નહોતો, પણ એને એવી રીતે ચેનલાઇઝ કરવાનો હતો કે ટીમ માટે ફાયદાકારક બને. એમણે બેલેન્સ, અવેરનેસ અને ટીમવર્ક પર ભાર મૂક્યો.
તો આ બે સાવ જુદા અભિગમ વચ્ચે ટીમે સંતુલન કેવી રીતે શોધ્યું?
એ જ તો આખી સિઝનની સુંદરતા છે. શરૂઆતમાં ઘર્ષણ થયું, પણ ધીમે ધીમે જેક્સનની ધીરજ અને કુનેહથી અને ખેલાડીઓની સમજથી એક રસ્તો નીકળ્યો. ખેલાડીઓ સમજ્યા કે જેક્સનની સિસ્ટમમાં બધા માટે જગ્યા છે, અને જોર્ડન પણ સમજ્યો કે સિસ્ટમ એને મદદ કરી શકે છે. જેક્સનને જોર્ડનને ડાયરેક્ટ કોન્ફ્રન્ટ ન કર્યો, પણ એને વસ્તુઓ અલગ નજરે જોતા શીખવ્યો, અને ટીમે જોર્ડનની તીવ્રતાને સમજતા અને એની સાથે રમતા શીખી લીધું.
આખી સિઝન અને પુસ્તકને જોતા, એવી કઈ ત્રણ મુખ્ય ઘટનાઓ કે નિર્ણયો હતા જેણે ખરેખર બધું બદલી નાખ્યું? ટર્નિંગ પોઈન્ટ્સ કહી શકાય?
હા, ત્રણ સ્પષ્ટ ટર્નિંગ પોઈન્ટ્સ દેખાય છે. પહેલું અને કદાચ સૌથી મૂળભૂત એ હતું ટ્રાયંગલ ઓફેન્સનું ખરા અર્થમાં સ્વીકાર અને અમલીકરણ, ખાસ કરીને જોર્ડન દ્વારા. આનાથી ટીમની રમત ખાલી માઇકલ બોલ લઈને સ્કોર કરશેમાંથી ટીમ બોલ ફેરવીને સ્કોર કરશેમાં બદલાઈ,
જે ડિટ્રોઇટ જેવી ટીમો સામે જરૂરી હતું.
બરાબર. અને એણે જોર્ડનને પણ એક સોલો સુપરસ્ટારમાંથી એક ટીમ લીડર બનવા તરફ દોરી ગયો.
બીજો ટર્નિંગ પોઈન્ટ?
બીજો ચોક્કસપણે ડિટ્રોઇટ પિસ્ટન્સને પ્લેઓફમાં 4-0 હરાવવું. એ સ્વીપ, એ ખાલી સિરીઝ જીત નહોતી, એ મનોવૈજ્ઞાનિક જીત હતી. વર્ષોનો ડર, વર્ષોની હારમાળાનો અંત હતો. ટીમના આત્મવિશ્વાસ માટે એક બૂસ્ટર ડોઝ જેવું હતું. એક ક્ષણે ખબર પડી ગઈ કે હવે આ ટીમ અલગ લેવલ પર છે.
અને ત્રીજો, પેલો પેક્સનનો પાસ.
હા, મારા મતે ત્રીજો અને સૌથી વધુ સિમ્બોલિક ટર્નિંગ પોઈન્ટ એ જ હતો. NBA ફાઇનલ્સની 5મી ગેમ, ચેમ્પિયનશિપ દાવ પર હતી, અને એ જ ક્ષણે જોર્ડનનો જ્હોન પેક્સનને પાસ. એ બતાવતું હતું કે જોર્ડને આખરે, છેવટે, સિસ્ટમ પર અને પોતાના સાથીઓ પર સંપૂર્ણ ભરોસો મૂક્યો. એ પોતાની જાત પર રમી શક્યો હોત, પણ એણે ટીમને જીતાડવા માટે વધુ સારો નિર્ણય લીધો. એના લીડર તરીકેના વિકાસની ચરમસીમા હતી.
આ પુસ્તક વાંચ્યા પછી કે એના વિશે વાત કર્યા પછી જોર્ડનનું જે ચિત્ર સામે આવે છે એ બહુ માનવીય લાગે છે ને, પેલી દેવતા જેવી છવી કરતા અલગ.
ચોક્કસ. પુસ્તક જોર્ડનની મહાનતાને જરાય ઓછી નથી આંકતું, પણ એની સાથે સાથે એની નબળાઈઓ, એની અસલામતીઓ, એની કઠોરતા, એની જેદ, એ બધું પણ સામે લાવે છે. એને એક અત્યંત જટિલ, ડ્રિવન, પણ સાથે સાથે ઊંડી ખામીઓ ધરાવતા માણસ તરીકે રજૂ કરે છે, અને એટલે જ આ પુસ્તક આટલું પાવરફુલ છે. એ આઇકનને તોડીને માણસને બતાવે છે.
તો આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? જે લોકો કદાચ બાસ્કેટબોલના એટલા મોટા ફેન નથી, એમના માટે આમાં શું છે?
મને લાગે છે કે ઘણા બધા સાર્વત્રિક પાઠ છે, જેમ કે ટોચ પર પહોંચવાની કિંમત શું હોય છે, શું શ્રેષ્ઠતા હંમેશા સારા અને સરળ રસ્તે જ મળે છે, લીડરશિપ એટલે શું,
શું ડરાવીને, દબાણ કરીને લોકોને લાંબા સમય સુધી પ્રેરિત કરી શકાય? વ્યક્તિગત ટેલેન્ટ અને ટીમવર્ક વચ્ચેનું બેલેન્સ કેવી રીતે શોધવું? અને કદાચ સૌથી અગત્યનું કે સંઘર્ષ અને મતભેદ પણ જરૂરી છે. એનાથી પણ ટીમ મજબૂત બની શકે છે જો એને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે.
એ વાત પણ સાચી છે કે તે સમયે આ પુસ્તકે જોર્ડનની પેલી એકદમ ક્લીન માર્કેટિંગથી બનાવેલી ઇમેજને થોડો ધક્કો પહોંચાડ્યો હતો, વિવાદ થયો હતો.
હા, ચોક્કસપણે વિવાદ થયો હતો. ઘણા લોકો જે જોર્ડનને એકદમ આદર્શ હીરો માનતા હતા, એમને આ પુસ્તકની વાતો કદાચ નહોતી ગમી. પણ મને લાગે છે કે લાંબા ગાળે એણે જોર્ડનને વધુ વાસ્તવિક બનાવ્યો, વધુ રિલેટેબલ તો ન કહી શકાય પણ વધુ રસપ્રદ જરૂર બનાવ્યો. એણે બતાવ્યું કે મહાનતા પાછળ પણ કેટલો પરસેવો, પીડા અને જટિલ માનવીય ડ્રામા હોય છે.
સરસ. તો આ બધી વાતચીતના અંતે જો આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોઈ શકે? સૌથી પહેલા ભાવનાત્મક સ્તરે શું સમજાય છે?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે આ પુસ્તક એ બતાવે છે કે અસાધારણ સિદ્ધિ અને પરફેક્શનની સતત શોધ ઘણીવાર એકલતા લાવે છે. પોતાની જાત પાસેથી અને બીજાઓ પાસેથી સતત બેસ્ટની અપેક્ષા રાખવાની એક ઊંડી માનસિક કિંમત હોય છે. જોર્ડનની સફરમાં એ દેખાય છે. એની તીવ્રતાએ એને સફળતા અપાવી, પણ કદાચ ક્યારેક એને પોતાના સાથીઓથી અને કદાચ પોતાની અંદરની શાંતિથી પણ દૂર કરી દીધો.
સાચી વાત. અને બૌદ્ધિક દ્રષ્ટિએ મુખ્ય તારણ શું?
બૌદ્ધિક રીતે મને લાગે છે કે સૌથી મોટો પાઠ એ છે કે વ્યક્તિગત પ્રતિભા ગમે તેટલી વિરાટ હોય, પણ એક યોગ્ય સિસ્ટમ અને ટીમવર્ક એને અનેક ગણી વધારી શકે છે. ટ્રાયેંગલ ઓફેન્સે જોર્ડનની ક્ષમતા ઘટાડી નહીં, પણ એને એક ચેમ્પિયનશિપ જીતનારા માળખામાં ફિટ કરી. એ બતાવે છે કે સાચી મહાનતા વ્યક્તિગત કમાલ અને સામૂહિક રચનાના સંતુલનમાં છે. સારી સિસ્ટમ ટેલેન્ટને રોકતી નથી, એને ઉડવા માટે પાંખો આપે છે.
સમજ કદાચ એ છે કે સાચી, ટકી રહે તેવી મહાનતા ઘણીવાર આરામ અને સુમેળમાંથી નથી આવતી. એ સંઘર્ષ, અસંમતિ અને તીવ્ર દબાણની ભઠ્ઠીમાં જ ઘડાય છે. પડકારોનો સામનો કરવાની, ઘર્ષણમાંથી શીખવાની અને તૂટવાને બદલે વધુ મજબૂત બનવાની ક્ષમતા એ જ કદાચ ખરી શક્તિ છે. સફળતાનો રસ્તો મોટાભાગે સીધો અને સપાટ નથી હોતો. એમાં સંઘર્ષ અને અનુકૂલન અનિવાર્ય છે.
આ સંવાદ અહીં પૂરો થઈ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.